વાચક વર્ય ઉમા સ્વાતીજી મહારાજ પ્રસંગતિ પ્રકરણમાં કસાઈ જીવની વાત કર્યા પછી હવે સંસારી જીવનું વર્ણન કરી રહ્યા છે. સંસારી જીવ કોને કહેવાય તેની વ્યાખ્યા કરતા કહે છે, ક્લિષ્ટ અષ્ટકર્મ બંધનબદ્ધ નિકાસિત ગુરુર ગતિષુ જન્મ મરણૈર અજસ્રમ બહુવિધ પરિવર્તન અભ્રાંત. ક્લિષ્ટ આઠ કર્મોના બંધનોથી બદ્ધ છે. સંસારી જીવ કોને કહેવાય? તો અત્યંત દૂષિત, ક્લિષ્ટયુક્ત, દૂષિત એવા આઠ કર્મોથી બંધાયેલો. નિકાસિત ગુરુર ગતિષુ, નિકાસિત જે આઠ કર્મો છે તેમાંમાં કેટલાક કર્મો નિકાસિત કર્મો છે. આપણે કર્મોની અંદર બે ભેદ પાડ્યા, એક અનિકાસિત કર્મ અને બીજા નિકાસિત કર્મો. જે કર્મો ભોગવ્યા સિવાય ક્ષય પામે નહીં તે બધાને નિકાસિત કર્મો કહ્યા છે. જે કર્મોને સમજ આવતા તપ જપ આદિ દ્વારા ખપાવી શકાય, જેની નિર્જરા કરી શકાય તેવા કર્મોને અનિકાસિત કર્મો કહ્યા છે. સરળ પરિભાષામાં જો આપણે કહીએ તો જે કર્મો અત્યંત ચીકણા છે, ચીકાશવાળી વસ્તુ વસ્ત્ર ઉપર ચોંટે ત્યારે એકદમ ચોંટી જાય છે, એનો ડાઘ ખૂબ ઊંડો પડે છે અને ધોયા વગર ન જાય તેવો એ ડાઘ હોય છે. પરમાત્માએ ઉત્તરાધ્યયન સૂત્રમાં કર્મબંધનની જુદી જુદી સ્થિતિઓની વાત કરતા એમણે કહ્યું કે એક કર્મબંધ એવા પ્રકારનો છે કે માટીનો, સૂકી માટીનો એક ગોળો બનાવ્યો હોય અને એ ગોળો દિવાલ ઉપર ફેંકીએ તો એ ગોળો દિવાલને અથડાઈને પડી જશે, સૂકો ગોળો છે, માટીનો ગોળો છે. એટલા માટે જ્યારે દિવાલ સાથે અથડાશે ત્યારે એ દિવાલ ઉપર એનો ડાઘ પડશે પણ ચોંટશે નહીં. તમે દિવાલ પાસે જઈને હાથથી એને સાફ કરશો તો સાફ પણ થઈ જશે. એક બીજો ભીનો ચીકણી માટીનો ગોળો છે, એને દિવાલ ઉપર ફેંકીશું તો ચોંટી જશે. ચોંટી ગયા પછી તમારે એને ઉખાડવું હશે તો પ્રયત્ન કરવો પડશે. ઉખડી ગયા પછી પણ દિવાલ ઉપર ડાઘ પડ્યો હશે, એ ડાઘને સાફ કરવા માટે તમારે કોઈ ડિટર્જન્ટ પાવડર કે કોઈ એવું ક્લીનિંગ કરવાનું કોઈ દ્રવ્ય વાપરવું પડશે અને ત્યારે એ સાફ થશે. તેવી રીતે ચીકણી માટી જેવા ક્લિષ્ટ કર્મો જેમાં કષાયો ભળ્યા છે, તીવ્ર કષાયો ભળ્યા છે, તીવ્ર રાગ દ્વેષ ભળ્યા છે, જેમાં તીવ્ર મોહ ભળ્યો છે, એવા કર્મો કરવાથી આત્મા સાથે જે કર્મ બંધાય છે તે એકદમ ચીકણી માટીના ગોળા જેવા છે, એ આત્મા સાથે જોઈન્ટ થઈ જાય છે, એને ઉખાડવા માટે પ્રયાસ કરવો પડે છે. જેવી રીતે મહાવીર સ્વામી ભગવાને ત્રિપુષ્ટ વાસુદેવના ભવની અંદર એક શૈયા પાલકના કાનમાં શિશુ રેડ્યું,
એ સમયે એવો ભાવ આવવો, એની પાછળ કેટલા બધા કષાયો અને કેટલી તીવ્ર ભાવના ભળેલી હશે. હું રાજા છું, આ નોકર છે, મેં આજ્ઞા કરી છે કે હું સુઈ જાઉં ત્યારે આ સંગીત બંધ કરાવી દેવું, એ આજ્ઞાનું આજે ઉલ્લંઘન કર્યું છે, એને પોતાની ફરજમાંથી ચૂક્યો છે. જો હું આને સજા નહીં કરું તો આવું બીજા પણ કરશે, એટલે મારે એક દાખલો બેસાડવા માટે આને ભારેમાં ભારે સજા કરવી જોઈએ. આવા તીવ્ર ભાવથી બાંધેલું કર્મ છે. મહાવીર સ્વામી જયારે તીર્થંકર બનવાના છે એ ભાવમાં ઉદયમાં આવ્યું અને કાનમાં ખીલા ઠોકાણા. આવું કર્મ તે નિકાચિત કર્મ. આવા કર્મો આપણે રોજ બરોજ એક બે વાર બાંધી દેતા હોઈએ છે. એ જાગૃતિ નથી આપણી. આપણા વિચારોમાં તીવ્રતા હોય છે, આપણા કાર્યોમાં તીવ્રતા હોય છે, આપણા બોલવામાં તીવ્રતા હોય છે. એટલે જાગેલો જીવ છે જે આ સંસારથી મુક્ત થવાની કોશિશ કરે છે તે જીવની ભાષા કેવી હોવી જોઈએ? જ્યારે આપણે જાગી જઈએ ત્યારે આપણી ભાષા કેવી હોય? અને એક નશાની અંદર જે માણસે દારૂ પીધું હોય, દારૂનો નશો ચડ્યો હોય, એ સમયે એની ભાષા કેવી હોય? વિવેક ચૂકી ગયો હોય, ક્યાં શું કરવાનું છે તે જાણતો ન હોય, એટલે યદવા તદવા બોલે અને બહુ તીવ્ર કષાયથી બોલે. જાણે કે હું આખી દુનિયાનો રાજા છું, જાણે કે હું બધું જ કરી શકું છું, જાણે કે મેં જે કર્યું છે તે બીજું કોઈ કરી શકે એવું નથી, આવા ખોટા ખ્યાલમાં નશાના કારણે રાચતો હોય છે. એવી રીતે જ્યારે આપણા ઉપર કર્મનો નશો ચડે છે અને વિવેક હણાઈ જાય છે ત્યારે આપણે પણ એ પ્રકારના વાક્યો બોલીએ છીએ, વાણી બોલીએ છીએ. એટલે વાણી જયારે બોલી રહ્યા હોઈએ ત્યારે આપણે જો થોડી જાગૃતિ કેળવીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણે કેવા કર્મોથી લેપાયા છે અને કેવા કર્મો બાંધી રહ્યા છે. એટલે નિકાચિત કર્મોના બંધનોથી બંધાયેલો હોય એનાથી ભારે હોય. ગુરુ એટલે ભારે. આપણે ત્યાં બે શબ્દોનો પ્રયોગ આવે છે કર્મના સંદર્ભે, કર્મગ્રંથમાં, કે એક હળુકર્મી જીવ અને એક ભારે કર્મી જીવ. હળુકર્મી જીવ એટલે જે કર્મો કરે ત્યારે એના મનની અંદર અત્યંત પીડા હોય, જાગૃતિ હોય, સમજી વિચારીને ક્રિયા કરે, કરવી પડે છે એટલે કરે, રાચી માચીને ન કરે. જ્યારે એક બીજો જીવ છે જે ભારે કર્મી જીવ છે, તે જે જે ક્રિયાઓ કરે એ બધામાં ડૂબીને, લીન થઈને, રાગ દ્વેષથી ગળાબૂડ ડૂબીને કર્મ કરે તો એ ભારે કર્મી જીવ છે. આવા જીવો ગતિની અંદર, એટલે ચાર ગતિની અંદર પરિભ્રમણ કરતા, સેનાથી જન્મ મરણ રાજશ્રમ, સતત જન્મ અને મરણની અંદર બહુવિધ પરિવર્તના ભ્રાંત, બહુવિધ અનેક પ્રકારના પરિવર્તનો, એટલે જન્મ મરણના પરિભ્રમણની અંદર ભમતો રહે છે. જન્મ મરણની પરંપરાથી મુક્ત થઈ શકતો નથી. આ બધા જીવોને સંસારી જીવો કયા છે. સંસારી જીવોનું વધુ સ્વરૂપ જણાવતા કહે છે કે દુઃખ સહસ્ત્ર નિરંતર ગુરુ ભારા ક્રાંત કર્ષિત કરુણ વિષય સુખાનુગત તૃષઃ વિષય કષાય વક્તવ્યતામેતિ. દુઃખ સહસ્ત્ર નિરંતર, હંમેશા હજારો દુઃખ, કેવા નિરંતર, કોઈ પણ પ્રકારના વચ્ચે આંતર આવ્યા વગર, એટલે કોઈ પણ પ્રકારનું વચ્ચે હાથ બ્રેક મેળવ્યા વગર નિરંતર દુઃખ ભોગવ્યા કરે છે. ઉપાધ્યાય યશોવિજયજીએ આને સમજાવવા માટે વૈરાગ્ય કલ્પલતા નામના ગ્રંથની અંદર બહુ સુંદર ઉપમા આપી છે કે સંસારી જીવ, તમે વારંવાર એવું કહો છો કે એ દુખી છે, એની અંદર દુઃખ ભરેલું છે. તો ઘણા બધા જીવોમાં અમને એવું લાગે છે કે દુઃખી નથી, અથવા ઘણા બધા જીવો એવું કહે છે કે અમે સુખી છીએ. તો એને કેવી રીતે સમજવું? એનો જવાબ આપતા કહે છે કે આ એની પોતાની ભ્રમણા છે. માણસ બીમાર છે પણ શરીર ફૂલેલું છે એનું, એટલે પોતે એવું માને છે કે હું હૃષ્ટપુષ્ટ છું, હું તાજો માજો છું. પણ જ્યારે કુશળ વૈદ્ય પાસે જાય છે, એક્સપર્ટ એવા ડોક્ટર પાસે જાય છે, ત્યારે એને ખબર પડે છે કે શરીર તો રોગથી ઘેરાયેલું છે. લોકમ શોકહતમ ચ સમસ્તમ, આ જગતના બધા જ લોકો શોકથી હણાયેલા છે. ધનવાનને પણ શોક છે અને નિર્ધનને પણ શોક છે, સબળને શોક છે દુર્બળને શોક છે, સંપન્નને શોક છે અને જેની પાસે કશું જ નથી એવાને પણ શોક છે. શોક છે એટલે પીડા છે. કોઈકને સંપત્તિ મળી છે પણ સંપત્તિને સાચવવાની પીડા છે, કોઈકને સંપત્તિ નથી મળી એની પીડા છે, કોઈકને મળ્યું છે પણ એને ઓછું લાગે છે એટલે વધુ મેળવવાની ચિંતા છે, કોઈકને પોતાના બાળકો આ વાપરી કાઢશે, ખર્ચી નાખશે, એનો દુરુપયોગ કરશે એની ચિંતા છે. એટલે શોક તો પડ્યો છે અને એ શોક એના જીવનની અંદર ઊંડે ઊંડે એને પીડા આપી રહ્યો છે. આવા જીવો એ સંસારી જીવો છે કે એ જીવોને કર્મ બંધ નિરંતર થયા કરે છે. આવા ગુરુ એટલે અત્યંત ભારે ભારથી લદાયેલા એવા જીવો કેવા છે? તો કે જેને જોઈને અમને કરુણા ઉત્પન્ન થાય છે, અમને એમ કરુણા થાય છે કે આ જીવ કરુણા શા માટે. આ શાસ્ત્રકારો આપણને ઘણી બધી વાર કહે છે કે તમને બધાને જોઈને અમને અંદરથી કરુણા થાય છે. શા માટે કરુણા થાય છે? કરુણા એટલા માટે થાય છે કે સમજુ છો, જાણો છો, અને છતાં પણ સામે ચાલીને દુઃખના ખાડાની અંદર કૂદી પડો છો. બહુ સુંદર એક દ્રષ્ટાંત શાસ્ત્રની અંદર આવે છે, મધુબિંદુનું દ્રષ્ટાંત બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. એક મનુષ્ય જંગલની અંદર જઈ રહ્યો છે ને એની પાછળ હિંસક પશુ એને મારી ખાવા માટે દોડે છે. આ જીવ, આ મનુષ્ય પોતાનો જીવ બચાવવા માટે દોડે છે એટલે એને લાગ્યું કે હવે બચવું મુશ્કેલ છે અને સામે એક વડનું ઝાડ દેખાણું. એટલે વડનું ઝાડ એની વડવાઈઓ, એને વિચાર કર્યો કે વડવાઈઓ પકડીને ઉપર ચડી જવું. આ જે પાછળ હિંસક પશુ આવે છે એ મને ખાઈ શકશે નહીં, ઉપર ચડી જઈશ. એટલે વડની વડવાઈઓ ચડીને ઉપર ચડવા જાય છે. તો જયારે ઉપર ચડે છે ત્યારે એને જોયું તો એ જ વડવાઈની ઉપર બે ઉંદરો હતા, એક કાળો ઉંદર અને એક ધોળો ઉંદર. એ પેલી વડની જે વડવાઈ છે એને કાપી રહ્યા હતા. એટલે એને થયું કે હું નીચે કૂદકો મારું. તો નીચે જોયું તો કૂવો હતો. કૂવાની અંદર ઊંડી દ્રષ્ટિ કરી તો એ કૂવો અવાવરો હતો, એટલે એની અંદર પાણી નહોતું. પણ તરત જ એને દેખાયું કે અંદર સાપો છે. એટલી વારમાં એને થયું કે હવે હું અહીંયાથી બચવા માટે થડને પકડીને ઝાડ ઉપર ચડી જઉં. તો જોયું તો થડને હાથી પકડીને હલાવી રહ્યો હતો કે આ વડના ઝાડને જ પાડી નાખું. એટલામાં એ ફરી ઊંચે જુએ છે અને એના મોંમાં મધના બે ટીપા પડે છે. મધપૂડો હતો એની ઉપર, એ મધપૂડામાંથી બે ટીપા પડે છે. એટલે ફરી વિચાર કરે છે કે આ મધ એટલું મીઠું મીઠું લાગે છે, બીજા બે ટીપા પડે તો કેવું સારું. ચારે બાજુથી મૃત્યુથી ઘેરાયેલો છે.
આગળ મૃત્યુ દેખાઈ રહ્યું છે, પાછળ મૃત્યુ દેખાઈ રહ્યું છે, ઉપર મૃત્યુ દેખાઈ રહ્યું છે, નીચે મૃત્યુ દેખાઈ રહ્યું છે. પાછળ જે પડ્યા છે એ કષાયોના હિંસક પશુઓ પડ્યા છે. ઉપર છે રાત અને દિવસ, કાળો ઉંદર અને ધોળો ઉંદર એ રાત અને દિવસ છે, નિરંતર આપણા આયુષ્યને ખાઈ રહ્યા છે. એક દિવસ એવો આવશે કે વડની વડવાઈઓને કાપી નાખશે, એટલે આલંબન તૂટી જશે. નીચે જુએ છો તો એ સર્પ છે, એ સર્પ રાગ અને દ્વેષ છે, એટલે નીચે પડે તો એ રાગ અને દ્વેષથી હણાયેલો છે. સામે હાથી છે તો એ વિષયો અને કષાયોનો હાથી છે જે આ સંસારને હચમચાવી રહ્યો છે. અને એ સમયે આ બે ટીપા જેટલું સુખ પણ એને બહુ મધુર લાગે છે, પેલું બધું ભૂલી જાય છે કે કેટલું સામે પીડા છે. આ સંસારનું સ્વરૂપ છે, આવું સ્વરૂપ. અને એટલે યશો વિજય મહારાજ કહે છે કે આગા સ્વરૂપમાં જીવતો હોવા છતાંય એ એમ માને છે કે હું સુખી છું. અહીંયા સંસારી જીવની વ્યાખ્યા કરતા એ કહ્યું કે આ બધી સ્થિતિમાં જયારે અમે જીવને જોઈએ છીએ ત્યારે કરુણા ઉપજે છે. આવા જીવને, દુઃખથી ઘેરાયેલા જીવને જોઈએ છે ત્યારે કરુણા ઉપજે છે. વિષય સુખાનુગત તૃષઃ, એની એક બીજી વિશેષતા બતાવે છે સંસારી જીવની, કે વિષયોની જે માની લીધેલું સુખ છે એ વિષયોના સુખની અંદર એને તૃષા, એટલે એને તરસ છે. જેટલું મળે એટલું વધુ ને વધુ વિષય સુખ ભોગવવું છે. એ વિષય સુખને ભોગવવા માટે દોડી રહ્યો છે કે મને જેટલું વધુ મળે એટલું વધુ સારું. અને કષાય વક્તવ્યતામેતી, અને કષાય આ એના સંબંધોના કષાયોને જણાવે છે કે આ બધું કારણ બને છે કષાયોના કારણે. અને કષાયો એ સંસાર છે, તો આવો જીવ એ સંસારની અંદર દુઃખ ભોગવે છે. ભોગાન કૃષ્ણ ભુજંગ ભોગ વિષમાન રાજ્યમ, રાજ્યમ રજઃ સન્નિભમ બંધુન બંધ નિબંધનાની વિષય ગ્રામમ વિશો વિષાન્નોપમમ ભૂતિમ ભૂતિ સહોદરાં તૃણમિવ સ્ત્રૈણમ વિદિત્વા ત્યજમ તેષુ આસક્તિ મના વિલો વિલભતે મુક્તિમ વિરક્ત પુમાન. હવે ગ્રંથકાર આ વૈરાગ્યની વાત લાવે છે અને કહે છે કે વૈરાગ્ય યુક્ત માણસ, જેને વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. ભોગાન કૃષ્ણ ભુજંગ ભોગ વિષમાન રાજ્યમ રજઃ સન્નિભમ. બે વાત કરી કે આ જે ભોગો છે એ કાળા સાપ જેવા ભયંકર છે, વિષમાન જે અત્યંત ક્લિષ્ટ છે, અને રાજ્ય જે રજઃ સન્નિભમ, જે કાંઈ વિભૂતિ મળી છે, જે કાંઈ સંપત્તિ મળી છે એ કેવું છે? તો કહે છે કે રજઃ સન્નિભમ, રજ એટલે ધૂળ, ધૂળ સમાન. બંધુન બંધ નિબંધનાની, ભાઈઓ છે એટલે કે સંસાર છે, એ સંસારના સંબંધો છે એ બંધ બાંધનારા છે, બંધનમાં નાખનારા છે. વિષય ગ્રામમ વિશોપ વિશાન્નોપમમ, જેટલા વિષયોના સમૂહ છે તે બધા કેવા છે? વિષ એટલે ઝેર, ઝેરથી યુક્ત ભોજન જેવા છે. ભૂતિમ ભૂતિ સહોદરાં તૃણમિવ, અને રીતિ અને વિભૂતિ આ બધું જ ભૂતિ સહોદરાં ભસ્મ દેવી છે. તૃણમિવ સ્ત્રૈણમ વિદિત્વા, આ બધાને સ્ત્રી સમાન જાણીને ત્યજમ તેષુ આસક્તિ મનાવિલો, આ બધાને જ્યારે આવું જાણે છે ત્યારે અનાસક્ત થઈને એને છોડે છે,
આવો વ્યક્તિ વિરક્ત મુક્તિ વિલભતે પુમાન, આવો માણસ મુક્તિને પ્રાપ્ત કરે છે. સંસારનું સ્વરૂપ બતાવે છે. સંસારની અંદર જે જે વિષયો અને કષાયો છે તેમાં આસક્ત થવા જેવું નથી, એ આ શ્લોકનો મુખ્ય ઉપદેશ છે. કે જેટલું આપણને દેખાય છે સુખ દેખાય છે, પણ એ સુખ હોવું એ ભ્રમણા છે, આપણી કલ્પના છે. તમે જયારે ત્યાં પહોંચો છો ત્યારે સુખ ત્યાંથી ઘણું બધું આગળ નીકળી ગયું હોય છે. આપણે જે જે વસ્તુઓ કરી રહ્યા છીએ, જે જે કાર્ય અને જે જે પુરુષાર્થ કરી રહ્યા છે, એ પુરુષાર્થ સુખની ઈચ્છાથી કર્યું છે કે મને સુખ મળશે. પણ જયારે ત્યાં પહોંચીએ છીએ ત્યારે સુખ ત્યાંથી આગળ નીકળી ગયું હોય છે, સુખ ત્યાં હોતું નથી. અને જયારે એ જાગે છે ત્યારે એને ખ્યાલ આવે છે ત્યારે એનાથી મુક્તિ મેળવતા વાર નથી લાગતી, એને મુક્તિ મળી જાય છે. બહુ સરળ આપણે વાત છે કે શાલીભદ્ર છે, સંપત્તિ અપાર મળી છે, શ્રેણિક મહારાજની એક વીટી ખોવાણી છે. વીટી રાજ્ય મુદ્રા છે, પહેલાના જમાનાની અંદર એ વીટી ઉપર એક મુદ્રા અંકિત કરવામાં આવતી હતી, એક ચિહ્ન અંકિત કરવામાં આવતું હતું, અને એ ચિહ્ન રાજ્યના અધિપતિની નિશાની હતી. એટલે એ વીટી પહેરીને તમે ક્યાંય પણ જાઓ તો તમને કોઈ રોકટોક વગર ગમે ત્યાં પ્રવેશ મળે. જેમ આજે આપણે બેજ બાંધીએ છીએ જેમાં બધું લખ્યું હોય અને એ પહેરેલો હોય તો તમે એરપોર્ટમાં પણ સિક્યુરિટી ચેકિંગ વગર ગમે ત્યાં અંદર નીકળી જઈ શકો. એ સમયે એ મુદ્રા પ્રચલિત હતી કે એ મુદ્રા પહેરીને, એ વીટી પહેરીને એ મુદ્રા કોઈને પણ બતાવો એટલે તમે ક્યાંય પણ હરી ફરી શકો. એ મૂલ્યવાન મુદ્રા ખોવાઈ ગઈ, મળતી નથી. અભયકુમારને પૂછે છે કે આ મુદ્રા મારી વીટી ક્યાં મળશે. અભયકુમાર બુદ્ધિમાં અત્યંત કુશળ શ્રેષ્ઠ, એટલે એને કીધું કે રાજાજી આ મુદ્રાની, આ તમારી મુદ્રિકાની એટલે કે આ તમારી વીટીની તમને પડી છે, અને એકવાર તમે શાલીભદ્રને ઘરે જઈને જુઓ તો કરે કે એના હોજમાં કેટલી વીટીઓ પડી છે. આ શ્રેણિક મહારાજા એની મુદ્રિકાને શોધવા માટે છેક શાલીભદ્રના ઘરે જાય છે અને જુએ છે એના હોજની અંદર સેંકડો વીટીઓ પડી છે, અને એની જે વીટી હતી એના કરતા મૂલ્યવાન વીટીઓ પડી છે. કેમ કે શાલીભદ્ર તો એક દિવસ આભૂષણો પહેરીને બીજા દિવસે ફેંકી દીધો, તો એટલી બધી સમૃદ્ધિ. એક જ વાર પદાર્થને ભોગવવાનો અને બીજી વાર ફેંકી દેવાનો, એટલી સંપત્તિ હતી. હવે આવી સંપત્તિ વાળા માણસને એની માં એમ કહે છે એક દિવસ શાલીભદ્રને કે શાલીભદ્ર શ્રેણિક આવવાના છે, થોડો બરાબર આવકાર આપજે. એટલે શ્રેણી કહે છે કે શાલીભદ્ર કહે છે કે માં એને વખારમાં નાખી દેજે. તું એને એ પણ ખબર નથી કે શ્રેણી અમારા નગરનો રાજા છે. એને તો એમ કે આ માં જયારે જયારે મળી છે ત્યારે ત્યારે માએ કહ્યું છે કે ફલાણું આવવાનું છે, ફલાણું આવવાનું છે. આજે એને શ્રેણી આવવાનું છે એટલે એને પણ એમ લાગ્યું કે આ કોઈક એવી મોટી વસ્તુ આવવાની લાગે છે, બહુ મૂલ્યવાન વસ્તુ ખરીદી હશે, પણ મારે મન તો આ ભોગ સુખ સિવાયની બધી વસ્તુઓ બેકાર છે. એટલે કહે છે કે વખારમાં મૂકી દેજે, પછી ટાઈમ મળશે ત્યારે હું જોઈ લઈશ. એટલે કે સ્ટોરેજમાં મૂકી દેજે, પછી મને ટાઈમ મળશે ત્યારે જોઈશ. એટલે કહે છે કે બેટા કોઈ વસ્તુ નથી કે એને સ્ટોરેજમાં હું સ્ટોર કરી દઉં, આ તો તારો રાજા છે, તારો નાથ છે. પેલો એકદમ ચમક્યો, શાલીભદ્ર એકદમ ચમક્યો કે મારા ઉપર પણ કોઈ નાથ છે, મારા ઉપર પણ કોઈ સ્વામી છે, મારે તો મારા નાથ બનવું છે. અને એમાંથી ચિંતન જાગ્યું અને એ ચિંતનમાંથી સર્વસ્વ છોડી દેવાનો ભાવ જન્મ્યો. એટલે અહીંયા કીધું કે રાજ્યમ રજાસન્નિભમ,
આ સંસારની અંદર તમને જે કાંઈ મળ્યું છે એ રજા સન્નિભમ, એ ધૂળ સમાન છે. ધૂળ સમાન છે એટલે શું એ સમજવાનું છે. આ બધા શાસ્ત્રકારો આપણને ભ્રમિત કરવા માટે નથી લખતા. એમણે જે લખ્યું છે તે એક અનુભવમાંથી આવેલું સત્ય છે. ભગવાને જ્યારે એમ કહ્યું કે તત્વ શું છે ત્યારે એમણે ત્રણ જવાબ આપેલા. એક વાત કરી હતી કે ઉપનેયીવા, બીજી વાત કરી હતી વિગમેયીવા, ત્રીજી વાત કરી હતી ધુવેયીવા. પદાર્થો ઉત્પન્ન થાય છે, પદાર્થો નાશ પામે છે, ઉત્પત્તિ અને નાશની સ્થિતિની વચ્ચે સ્થિતિ કેવી હોય છે? ધ્રુવ્યની. થોડો સમય ધ્રુવ બને છે પણ સતત પરિવર્તન પામતા જાય છે. એ જો સમજાઈ જાય એટલે દ્રવ્ય ગુણ અને પર્યાયનો સિદ્ધાંત સમજાઈ જાય તો આપણે જે વસ્તુઓ જોઈ છે એ બધી જ વસ્તુઓને આપણે પૂદગલના પુંજ સિવાય કોઈ પણ વધુ વિશેષ આકૃતિમાં આકર્ષિત થઈ શકીએ નહીં. આપણને આકૃતિઓ ગમે છે કારણ કે પરમાત્માનો જે મુખ્ય સિદ્ધાંત છે એ મુખ્ય સિદ્ધાંત જ આપણે સમજ્યા નથી. શું કહે છે શ્રીમદજી? રજકણ કે રિદ્ધિ, બોલો મહેન્દ્રભાઈ. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ. જો કે રજકણ, એક રજકણ કે એક રિદ્ધિ વૈમાનિક દેવની, એટલે શ્રેષ્ઠ દેવોની ઉત્તમ એવી રિદ્ધિ સિદ્ધિ મળે તો પણ હું એને શું ગણું છું? એ માત્ર પુદ્ગલનો પરિવર્તન છે. એટલે કે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે, ઉત્પાદ વ્યય અને ધ્રુવ્યાત્મક છે. આજે મને સુંદર દેખાય છે એટલે એના પ્રત્યે મને રાગ થાય છે, કાલે એ પરિવર્તિત થઈ જશે ત્યારે એ મને ફેંકી દેવા જેવું લાગશે. જો આ દ્રષ્ટિ આવી જાય કે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ, જો આ માત્ર પુદ્ગલનો સ્વભાવ છે, એનું નવું બનવું અને જૂનું વિલીન થવું, બનવું અને વિલીન થવું, બનવું અને વિલીન થવું, જન્મવું અને નાશ પામવું, જન્મવું અને નાશ પામવું, આ બધું જ પુદ્ગલનો સ્વભાવ છે. અને જ્યારે પુદ્ગલના સ્વભાવને આપણે સમજી લઈએ છીએ ત્યારે નથી રાગ થતો, નથી દ્વેષ થતો. આ સમજાવવાની વાત કરે છે કે આ બધું જ માત્ર મેઘધનુષના, ઇન્દ્રધનુષના, રેઇનબોના રંગ જેવું છે. તમે રેઇનબોને પકડવા જાઓ તો શું મળે? અને દેખો છો ત્યારે આપણે જોવા માટે, રેઇનબો જોવા માટે હજારો ડોલર ખર્ચીને અલાસ્કા જઈએ, ક્રુઝમાં જઈએ, ત્યાંથી ક્યાં જઈએ, પણ ત્યાં જઈને રેઇનબોને પકડીને તમારો દીકરો કે તમારા સગાવાલા એમ કહે કે તમે ત્યાં જાઓ છો તો ત્યાંથી રેઇનબો લેતા આવજો. આટલા બધા પૈસા ખર્ચીને ત્યાં જોવા જાઓ છો તો લેતા આવજો ને. તો આપણે શું કહીએ છીએ? તો બસ એના રંગ જેવો, મેઘધનુષના રંગ જેવો આ સંસાર છે. તમે જેવું એને પકડવા જાઓ છો હાથમાંથી છટકીને ચાલી જાય છે. તમે જ્યાં જ્યાં પકડવા ગયા છો, પુત્રને પકડવા ગયા, સંતાનોને પકડવા ગયા, સંપત્તિને પકડવા ગયા, વૈભવને પકડવા ગયા અને ફસાયા, કશું જ નહીં, ભસ્મ નીકળી ગયા. ભૂતિ ભસ્મ સમાન અહીંયા કીધું ને કે ભૂતિ ભૂતિ સહોદરામ. આ વિભૂતિ છે એ તો ભૂતિ જેવી એટલે ભસ્મ જેવી છે. પકડવા જઈએ ને રાખ હાથમાં આવીને ઉભી રહે. આવું જે સમજી શકે છે તે મોક્ષ પામી શકે છે. જેની દ્રષ્ટિમાં આ જાગૃતિ આવી જાય છે, એ શાલીભદ્રની દ્રષ્ટિમાં જાગૃતિ આવી, એને જાગી ગયો કે નાથ, હું મારો નાથ ક્યારે બનીશ? મારે તો મારા નાથ બનવું છે. અને માને કહી દીધું, જે દિવસે શ્રેણી આવ્યો એ દિવસે સાંજે જ કહી દીધું કે
મારે હવે કોઈનું આધિપત્ય ના જોઈએ, મારે મારું જ આધિપત્ય જોઈએ, મારે મારા નાથ બનવું છે. તો કે તારે તારા નાથ બનવું હોય તો ત્યાગવું પડે. તો એ ત્યાગવામાં એને કષ્ટ ન પડ્યું. એને એમ ના થયું કે હું મારી પત્નીઓ માટેનું પ્લાનિંગ કરી લઉં, એના આટલા રૂપિયા એના વહેંચણી કરી દઉં, બેંકમાં મૂકી દઉં, સેફમાં મૂકી દઉં, આટલા દાગીના આપી દઉં, આટલી ગોઠવણ કરી દઉં. કશો વિચાર નથી કર્યો. નીકળવાની તૈયારી, ત્યાગવાની તૈયારી. પણ આપણે કદાચ એ સ્થિતિ સુધી ના પહોંચી શકીએ, પણ એ ભાવ તો આપણે કેળવી શકીએ, એ આસક્તિને આપણે મંદ કરી શકીએ, આસક્તિને આપણે ઓછી કરી શકીએ. એ માટે આ પ્રશમૃતિકાર કહે છે કે આસક્તિ મના વિલો વિલભતે. આસક્તિથી રહિત જે આસક્તિનો ત્યાગ કરી શકે છે. આપણે ગઈ વખતે એક વાત કરી હતી, યાદ હોય તો, એક ભમરાની વાત કરી હતી કે એક ભમરો એક કમળની ઉપર બેઠો છે, સંધ્યાનો સમય છે અને મધ ચૂસી રહ્યો છે. જુએ છે કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે, સૂરજ ઢળી રહ્યો છે, કમળની પાંખડીઓ બંધ થઈ રહી છે. આસક્તિ છે એટલે દરેક ક્ષણે એવો વિચાર કરે છે, હમણે ઉડી જઈશ, હમણે ઉડી જઈશ. આપણે જયારે અહીંયા આવ્યા ત્યારે શું, ભારત છોડીને અહીંયા આવ્યા ત્યારે શું વિચાર કરીને આવ્યા હતા? શું નિર્ણય કરીને નીકળ્યા હતા? અને ભણ્યા પછી શું? થોડા પૈસા ભેગા કરવાના વિચારમાં આપણને એમ થયું કે અહીંયા રહીશું તો એક સારી કન્યા મળી જશે, સરળતાથી મળી જશે, ઉત્તમ સ્ત્રી મળશે, સારો છોકરો મળી જશે. એટલે લગ્ન થયા પછી શરૂ થયું સંસારની જંજાળ. એક બાળક જન્મે એટલે એમ થાય કે બાળકને મોટું કરીએ, એને ભણાવીએ, દુનિયાનું સારામાં સારું શિક્ષણ આપીએ. મોટું થતું જાય એમ વિચાર કરીએ કે એને નંબર વનની યુનિવર્સિટીમાં મોકલું. બાળક જ્યારે જાય છે, ઘરેથી નીકળે છે, ત્યાર પછી ક્યારેય પાછો આવતો નથી. એ બાળક ક્યારે આવે છે પાછો ઘરે? નથી આવતો. અને આપણે રોજ ફોન કરીએ કે તું આ થઈ લેજેનો, મેં સુખડી મોકલી છે, મેં થેપલા બનાવીને મોકલ્યા છે. એટલે પેલો છોકરો તો હસતો હોય છે કે અહીંયા તો પીઝા આટલા સરસ મળે છે તો સુખડી શું કામ ખાવી. આ સ્વભાવ છે એક માનો, એક બાપનો, કે પકડવા જાય છે ત્યાં કશું હોતું નથી. અને કદાચ તમે મહિને બે મહિને એને મળવા જાઓ અને એના રસોડાની અંદર જુઓ છો ત્યારે ખબર પડે છે કે ડબ્બા તો ભરેલા ને ભરેલા જ છે, એને કશું ખાધું જ નથી એમાંથી. ત્યારે આપણને એમ થાય કે હું શું કરી રહ્યો છું કે શું કરી રહી છું. એટલે અહીંયા કહ્યું છે કે આસક્તિ છે એ તમને મારે છે, આસક્તિ ડૂબાડે છે. આસક્તિ ઓછી કરવાની છે, આસક્તિને મંદ કરવાની છે. એ આસક્તિ જેમ જેમ ઓછી થતી જાય એમ એમ સત્ય સમજાતું જાય છે, સત્યને નજીક આપણે પહોંચતા જઈએ છીએ. આસક્તિ જ્યાં સુધી પડી છે ત્યાં સુધી આપણે આપણા આંખો ઉપર એક એવા પાકા બાંધીને બેઠા છીએ કે આપણને સત્ય દેખાતું નથી. આપણે અંધારામાં દોડ્યા કરીએ છીએ. ફરક માત્ર એટલો જ પડે છે કે આપણે જયારે દોડીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આપણે ગતિ કરી રહ્યા છીએ, પ્રગતિ કરી રહ્યા છીએ. પણ આપણી ગતિ અને પ્રગતિ એક અંધારા ઓરડાની અંદર આંખે પાટા બાંધીને ચાલવા જેવી છે. અંધારો ઓરડો એટલે સમજ વગરનો પેદા કરેલો સંસાર, અને આંખે પાટા એટલે અજ્ઞાનતાના પાટા. જ્યાં સુધી આંખો ઉપરથી એ પાટા હટે નહીં, એટલે કે જ્ઞાન, સાચું જ્ઞાન મળે નહીં, ત્યાં સુધી આપણને સત્યનો બોધ નથી થતો. સત્યનો બોધ એટલે શું?
શ્રાવક માટે શું કહ્યું છે કે અહીંયા સાધુ માટે તો કહ્યું કે આ બધું છોડીને નીકળી પડે, ત્યાગ કરીને નીકળી પડે, જેવી રીતે શાલીપત્ર નીકળી પડ્યા તેવી રીતે આપણે પણ નીકળી પડીએ તો એ ઉત્તમ કોટિ છે, પણ એવું આપણા માટે શક્ય નથી. આપણે પૂર્વ ભવે બાંધેલા ભોગાવલી કર્મોને ભોગવવા માટે અહીંયા બેઠા છીએ, તો શું ફરક પડશે? જ્ઞાન મળશે, તત્વ જ્ઞાન થશે, તત્વનો બોધ થશે તો શું થશે? તો કહે છે કે સંકિત દ્રષ્ટિ જીવડો કડે કરે કુટુંબ પ્રતિપાલ. સમ્યક દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે એ કુટુંબનું પૂરેપૂરું પાલન પોષણ કરે છે, એ ભાગી નથી જતો, પણ અંતરથી ન્યારો રહે, પણ એનો અંતર એનો હૈયું આ બધાથી ન્યારું એટલે અલગ રહે છે. સવારે ઉઠીને એ પણ બાળક માટે સારામાં સારી બધી જ વ્યવસ્થા કરે છે, પણ એ વ્યવસ્થા શેના માટે કરે છે? કે મારી ફરજ છે આ બાળકને દુઃખ ન પહોંચે, આ બાળકની બધી સગવડો સારી રીતે કરી દઉં, એ પણ એને લેવા અને મૂકવાના તમામ કાર્યો કરે છે, પણ અંતરથી ન્યારો, અંદરથી ન્યારો. કેવી રીતે? જેમાં ધાવ ખેલાવણ બાલ, જેવી રીતે બેબી સીટર બાળકનું પાલન પોષણ કરે છે પણ 7 વાગે કે 5 વાગે એટલે ચાલી નીકળે છે, અને અંતરથી તો ન્યારી છે, એ તમારા કરતા પણ વધુ સારી રીતે બાળકનું પાલન પોષણ કરે છે. એ બાળકને સમયસર ખવડાવે છે, સમયસર નવરાવે છે, ધોવરાવે છે, એને સાફ રાખે છે, એને રમાડે છે, આ બધું કરે છે, પણ એને ખબર છે કે આ મારું પોતાનું નથી, એટલે એને છોડતા પીડા નથી થતી, છોડી શકે છે, અને છતાંય સારામાં સારું ધ્યાન રાખે છે. આ સમ્યક દ્રષ્ટિ જીવ સંસારમાં રહેવા છતાંય સંસારથી અલિપ્ત રહે છે. એટલે કષાયોના સ્વરૂપને સમજવાનું છે કે જયારે કષાયોના સ્વરૂપને, સંસારના સ્વરૂપને, જયારે વિષયોને કષાયોના સ્વરૂપને સમજી લઈએ છીએ ત્યારે આપણને એનાથી કેટલું અંતર રાખવા યોગ્ય છે, એનો સાથે કેટલો સંબંધ જોડવા યોગ્ય છે તે આપણે નક્કી કરી શકીએ છીએ. એટલો વિવેક જાગૃત રહે છે. આ વાત હવે આગળ જતા કરે છે, બહુ જ મહત્વની વાત છે. એ કહે છે સક્રોધ માન માયા લોભૈર અતિ દુર્જયૈર પરામૃષ્ટ પ્રાપ્નોતિ યાન અનર્થાન કસ્તાન ઉપદેષ્ટુમ શક્ત. હવે આ જ્ઞાની છે ઉમાસ્વાતી મહારાજ, એ એમ કહે છે કે કોની શક્તિ છે આ કષાયોમાં વિકળાયેલા જીવની જે સ્થિતિ ઉત્પન્ન થાય છે એનું વર્ણન કરવું, એટલે કે ક્રોધ માન માયા અને લોભથી જે ઘેરાઈ ગયેલો છે, અનર્થ પ્રાપ્ત કરે છે, તે સ્થિતિનું વર્ણન કરવું એ કોનું સામર્થ્ય છે? અર્થાત મારું પોતાનું તો સામર્થ્ય નથી જ, પણ કોઈનું સામર્થ્ય નથી. કષાયોમાં અટવાયેલો જીવ શું શું અનર્થ કરે છે એની આપણને ઘણી બધી જાત જાતની અનુભૂતિ પણ છે અને એનો આપણને ખ્યાલ પણ છે, અને આને સમજવા માટે એક બહુ મોટી કથા લખી નાખી. કોણે? સિદ્ધર્ષિ ગણીએ ઉપમિતિ ભવપ્રપંચા કથા લખી. ભવપ્રપંચ એટલે ભવનો વિસ્તાર, એ ભાવના વિસ્તારને કેવી રીતે થાય છે એને સમજાવવા માટે એમણે બહુ અદભુત કથા ઉપમાઓ દ્વારા જાત જાતની ઉપમાઓ આપીને એ કથા લખી. વિશ્વની પહેલી રૂપક કથા છે. વિશ્વના અનેક વિદ્વાનોએ આ રૂપક કથાની પ્રશંસા કરી. પ્રશંસા એટલા માટે કરી કે 9મી સદીની અંદર એટલે આજથી 1100 વર્ષ પહેલા એ સિદ્ધર્ષિ નામના માણસને સાધુના મનની અંદર
મનુષ્યના ભાવો, મનુષ્યની વૃત્તિઓ અને મનુષ્યના જીવનને એટલું સૂક્ષ્મતાથી એને નિહાળ્યું, એટલું સૂક્ષ્મતાથી કે આજે પણ એનું અધ્યયન કરનાર આશ્ચર્ય પામે છે કે આજથી 1100 વર્ષ પહેલા માણસની વૃત્તિઓનું આટલું સૂક્ષ્મ અધ્યયન બીજા કોઈએ કર્યું નથી. 2500 પાત્રો છે એમાં. એ 2500 પાત્ર એટલે 2500 ભાવો, મનુષ્યના 2500 જુદા જુદા ભાવો. જાત જાતના ભાવોમાંથી આપણે પસાર થઈએ છીએ. આપણને રાગ દ્વેષ પણ નથી સમજાયો. અહીંયા તો 2500 જુદા જુદા ભાવોની વાત કરે છે. લેશિયાઓની અંદર આપણે જયારે ઊંડા ઉતરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ લેશિયાઓ કેટલી બધી ભયંકર છે. એક કૃષ્ણ લેશિયાની વાત કરીએ તો પહેલી સૌથી ક્લિષ્ટમાં ક્લિષ્ટ લેશિયા કૃષ્ણ લેશિયા છે. એ કૃષ્ણ લેશિયા એટલે અતિ ક્રૂર સ્વભાવ, અતિ ક્રૂર સ્વભાવનો માણસ. કંઈ જ ન હોય તો પણ ઝઘડો કરે, નિમિત્ત ન હોય તો નિમિત્ત ઉભું કરીને ઝઘડો કરે. બાજુમાં બેઠા હોય ને આપણે એમ કે કશું જ નથી, શાંતિથી બેઠા હોય, આમ કંઈક થોડુંક આમ હાથ અડી ગયો તો કે ભાન નથી પડતી મને અડી ગયા, તમે શું છે, તમે શું કરો છો, તમને ખ્યાલ નથી આવતો, અને એમાંથી ઝઘડો શરૂ થઈ જાય. અતિ ક્રૂર, અને એ નાનકડી વાતમાંથી એટલી મોટી વાત સર્જાઈ જાય કે જાણે આખો રાજ લૂંટાઈ ગયો હોય. અને મોટા ભાગે તમે જુઓ તો આવા જે કૃષ્ણ લેશિયા વાળા જીવો છે કે જ્યારે વિવાદનો પ્રારંભ કરે છે ત્યારે એક નાનકડી વાતમાંથી પ્રારંભ થઈ જાય છે, અને નાનકડી વાતમાંથી મોટા મોટા સામ્રાજ્યો નાશ પામી ગયા. અને પછી આવે છે શુભ લેશિયાઓ, એટલે કૃષ્ણ નીલ અને કાપોતી અશુભ લેશિયાઓ છે. લેશિયા એટલે મનના ભાવો છે, અશુભ ભાવો છે. એક અતિ ક્રૂર છે, બીજો અતિ વેર વાળો ભાવ છે, અને એક અતિ રાગ વાળો ભાવ છે, અને પછી શુભ ભાવો ઉત્પન્ન થાય છે. આ શુભ ભાવો ઉત્પન્ન થાય એટલે પરિવર્તન આવી જાય છે જીવનમાં. કોઈ કષ્ટ આપે તો એમ વિચાર કરે કે સારું થયું, આટલાથી પચ્યું, આટલું મોટું તો કષ્ટ નથી. ભગવાન બુદ્ધ એકવાર વિચરણ કરી રહ્યા હતા અને આનંદ એમના પ્રથમ શિષ્ય છે એ બધા સાથે જઈ રહ્યા હતા. એક ગામમાં પ્રવેશે છે બુદ્ધ અને એક માણસ ગાળો દેવા માંડે છે, અપશબ્દો બોલવા માંડે છે. એટલે આનંદ કહે છે કે ભંતે, તમને દુઃખ નથી પહોંચતું? તો કે ના. તો કે કેમ? તો કે મને લાકડીથી તો નથી મારતો ને, અપશબ્દો જ બોલે છે. તો કે તમને લાકડીથી માર્યા તો શું કરત? તો હું વિચારત કે મને શસ્ત્રોથી તો નથી મારતો ને. તો કે શસ્ત્રોથી માર્યા આવતો? તો કે હું વિચાર કરે કે મારું ગળું તો નથી કાપી નાખ્યું ને. તો પ્રત્યેક સ્થિતિમાં, જીવનની પ્રત્યેક સ્થિતિમાં આનંદ માણવો કે દુઃખ માણવો એ કોના ઉપર નિર્ભર છે? પોતાના વિચારો ઉપર, પોતાના ભાવો ઉપર છે. એક નાનકડી વાતમાં આપણે ઝઘડો કરી દેશે કે પાપડ તો હવાયેલા હતા, તમે જમાડ્યું પણ શું કર્યું? આવા આવ્યું જમાડવાતું હશે? એટલે ભાઈ તમે વિચાર તો કરો કે બાકીની બધી વસ્તુઓ સ્વાદિષ્ટ છે, વરસાદ પડ્યો ને હવા લાગી ગઈ ને પાપડ હવાઈ ગયા, એમાં બીજું કયું મોટું થઈ ગયું, પણ એમાંથી ઝઘડો શરૂ થાય. અને એક માણસને સૂકો રોટલો આપો તો એ વિચાર કરે કે જમવાનું તો મળી ગયું ને, નહી તો આજે ભૂખ્યા રહેવું પડે. આ તમારો બહુ મોટો ઉપકાર મારા ઉપર થયો કે મને જમાડ્યા. એટલે માણસના મનની જે સ્થિતિ છે એ મનની સ્થિતિ પોતે ઉભી કરેલી છે. એ કષાય યુક્ત હોય તો એને દુઃખ આપે છે, કષાયથી મુક્ત થઈ જાય તો એને સુખ આપે છે. વિયેનાની એક ઘટના છે. વિયેનામાં એક ભાઈ, એને ધંધો શરૂ કર્યો ફાસ્ટ ફૂડનો. ફાસ્ટફૂડ જે આપણે પીઝા ને આ બધું જે કર્યું, એને પોતાની જે દુકાન શરૂ કરી, આ બહુ જૂની વાત નથી, લગભગ 40-50 વર્ષ 75 વર્ષ જૂની છે, દુકાન શરૂ કરી. એની પત્ની સવારે બધું તૈયાર કરીને લઈ આવે દુકાને, ઓર્ડર આવે એ પ્રમાણે બનાવીને બધાને સર્વ કરે. લોકોને આનો સ્વાદ, આની બનાવેલી વાનગીનો સ્વાદ પસંદ આવવા માંડ્યો. ધીરે ધીરે ભીડ જામવા માંડી. ભીડ જામવા માંડી એટલે એને થયું કે આ મારું જે આ ભોજન છે એ લોકોને ગમે છે. ધીરે ધીરે એને એક નોકર રાખ્યો, બે નોકર રાખ્યા, ચાર નોકર રાખ્યા, અને એમ થયું કે આ પણ ઓછું પડે છે, એટલે દુકાનો વધારી. એક એરિયામાં દુકાન કરી, બીજા એરિયામાં દુકાન કરી, ત્રીજા એરિયામાં દુકાન કરી, અને પછી તો આખું ઓસ્ટ્રિયામાં એની દુકાનો ચેઇન સ્ટોર બની ગયો. એ જમાનામાં બહુ પૈસા કમાય છે, બહુ પૈસા કમાય છે, એટલે એને થયું કે હવે ફરવા જવું, બધું માણું, હવે જુદી જુદી જગ્યાએ ફરવા જાય, નીકળે છે. અને એક વાર એક પત્રકારે એનો ઇન્ટરવ્યુ લીધો. હવે વાત આપણી શરૂ થાય છે. એક પત્રકારે એનો ઇન્ટરવ્યુ લીધો. એને કીધું કે તમે પરદેશ જાઓ, ફરવા જાઓ, બધે જાઓ ત્યારે શું કરો? તો કે હું બેગ ભરીને પૈસા લઈને જાઉં છું. પરદેશ ફરવા જાઉં ત્યારે બેગમાં પૈસા ભરીને લઈને જાઉં છું. એ જમાનો હતો જે જમાનામાં પ્લાસ્ટિક મની ની હજુ શરૂઆત નહોતી થઈ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ નહોતા શરૂ થયા. ચેકબુક હોય તો એ ચેકબુક બીજા દેશોમાં ચાલે ન ચાલે એવું પણ થતું, એટલે કેશ કરન્સી લઈને લોકો ફરવા જતા હતા. બેગમાં શું ભરીને લઈને જાય? કરન્સી, રોકડા રૂપિયા લઈને જાય. તો કે તમે શું ખરીદો? તો કે હું પહેલેથી જે દેશમાં જવાનું હોય એ દેશના કયા કયા સ્ટોર સૌથી મૂલ્યવાન છે, કઈ વસ્તુ વખણાય છે, એ બધું પહેલેથી સ્ટડી કરી લઉં અને પછી તે દુકાનોમાં જઉં. પછી શું કરો તમે? તો કે જે વસ્તુ જોઉં એને જોઈને હું વિચાર કરું કે આ હું લઈશ, ખરીદીશ, તો મારા ઘરના કયા ખૂણામાં મૂકીશ, કેવું લાગશે મારું ઘર, સુંદર લાગશે, સજાવીશ, લોકો જોશે અને આનંદ આવશે. એટલે હું એ જોઉં છું અને જોઈને એને ખરીદવાની કોશિશ કરું છું. પણ બીજી ક્ષણે મને એમ થાય છે કે આ મારા ઘરને હું સજાવીશ તો મને થોડા દિવસ સારું લાગશે, થોડા દિવસ એમ લાગશે કે આ બહુ સુંદર છે. પણ પછી છોકરાને એવું લાગશે કે બાપાને આવી વસ્તુ ગમે છે, આવું બધું લઈ આવે છે. પત્નીને એમ થશે કે આના બદલે આ લાવ્યા હોત તો વધુ સારું થાત. બીજા કોઈને એમ લાગશે કે આ શું બધું ભેગું કરી દે, મ્યુઝિયમ બનાવી દીધું છે ઘર. એટલે હું એમ વિચાર કરું છું કે આ ન હોય તો ઘર કેવું લાગે છે, નથી તો ઘર કેવું લાગે છે? તો કે નથી તો જીવાય તો છે જ, તો લઈને જઈશ તો ઝંઝટ વધશે, એટલે ખરીદ્યા વગર બહાર નીકળી જઉં છું અને પાછો આવું છું ત્યારે મારી બેગ જેટલી કરન્સી લઈને ગયો તો એટલી ને એટલી ભરીને પાછી લાવું છું. કારણ એક જ કે મને એ દેખાય છે કે આજે હું લઈ આવું તો આ ઝંઝટ જ લઈ આવું છું. મારું મન, મારા વિચારો, મારું જીવન આ બધામાં અટવાઈ જશે અને નથી તો પણ હું સારી રીતે જીવી શકું છું, સારી રીતે મને જે મળ્યું છે એ ભોગવી શકું છું, એટલા માટે હું ખરીદતો નથી. આ એક સત્ય ઘટના. એ ઘટનાને આપણે આપણા જીવન સાથે ગોઠવીએ તો આપણને ખ્યાલ આવશે કે જ્યારે આપણી પાસે નહોતું ત્યારે વધુ સુખેથી જીવતા હતા, જ્યારે આવ્યું ત્યારે દુઃખ લઈને આવ્યો, અને દુઃખ લઈને આવ્યું સાથે સાથે વિચારો પણ મલિન કર્યા, કષાયોને પણ વધુ પ્રબળ કર્યા. એટલે અહીંયા કહે છે કે આ કષાયોને ઓળખવા જોઈએ. એ ક્રોધ, માન, માયા અને લોભને ઓળખવા જોઈએ. શા માટે ઓળખવા જોઈએ? તો કે અતિ દુર્જેય છે, બહુ મુશ્કેલ છે, એના ઉપર વિજય મેળવવો બહુ મુશ્કેલ છે. બધા ઉપર વિજય મેળવી શકાય, પણ અંદર પડેલી વૃત્તિઓ ઉપર વિજય મેળવવો બહુ અઘરો છે. અંદર પડેલા ભાવો, આ કષાયોથી મલિન થયેલા ભાવો ઉપર વિજય મેળવવો અત્યંત કઠિન છે. અને એના ઉપર વિજય મેળવવા માટે કહે છે કે પ્રાપ્તોતી યાન અનર્થાન, એનાથી જે અનર્થ ઉત્પન્ન થાય છે, અનર્થોને જે સમજી શકે છે તે એને જીતી શકે છે. ક્રોધાત પ્રીતિ વિનાશમ, ક્રોધથી પ્રીતિનો વિનાશ થાય છે. માના વિનયોપઘાતમ આપનોતી, માનથી અહંકારથી ઈગોથી વિનય નષ્ટ થઈ જાય છે. શું થાય છે? વિનય. આપણે માનની સજ્જાઈ બોલીએ છીએ, એમાં શું બોલીએ છીએ? વિનય વડો સંસારમાં ગુણમાં હે અધિકારી. વિનય હોવો જોઈએ. વિનય આવે તો શું થાય? બીજા બધા ગુણો આવે. અહંકાર આવે તો શું થાય? બધા ગુણોને ભગાડી મૂકે, બધા ગુણોને દબાવી દે. આ કષાયનું જે પ્રાબલ્ય છે, પ્રબળતા છે, એ પ્રબળતાને ઓળખવા માટે આ વાત કરે છે કે અહંકાર એક એવો દુર્ગુણ છે, એક એવો કષાય છે કે જે બાકીના બધા જ ગુણોને હટાવી દે છે અને પોતાના પ્રભુત્વને જમાવવાની વાત કરે છે. આપણે છેલ્લા વર્ષોમાં એક આશ્ચર્યકારી ઘટના જોઈ. એ ઘટના એ છે કે અજીતચંદ્ર સાગર, જેમણે 500 અવધાન કર્યા મુંબઈની અંદર, 500 અવધાન એટલે 500 વસ્તુઓ એમણે પહેલા સાંભળી, 500 પ્રશ્નો સાંભળ્યા, અને પછી એ 500 પ્રશ્નોના જવાબ આપ્યા. 500 પ્રશ્નો પૂછવા માટે સવારના 9 વાગ્યાથી 3 વાગ્યા સુધી પ્રશ્નો પૂછવામાં આવ્યા, અને પછી 3 થી 4માં એટલે 1 કલાકની અંદર તમામે તમામ જવાબ પ્રશ્નોના જવાબો એમણે આપ્યા. એ આપેલા જવાબો પણ કેવી રીતે, જે ક્રમથી પ્રશ્નો પૂછાય એ જ ક્રમથી જવાબો આપ્યા, પછી એમણે વ્યુત્ક્રમથી જવાબ આપ્યા, ઉલટા ક્રમે જવાબ આપ્યા. એટલે પહેલા 500માં પ્રશ્નનો જવાબ, પછી 499માં પ્રશ્નનો જવાબ, પછી 498માં પ્રશ્ન, 97, 96, 95, 94, 93, 92, 91, એવી રીતે વ્યુત્ક્રમ નથી જવાબ આપ. પછી તમે ક્રમ બોલો પ્રશ્નનો, અને પ્રશ્ન એ બોલી જાય અને એનો જવાબ આપે. પછી તમને પ્રશ્ન પૂછો તો એનો ક્રમ બતાવી દે અને એનો જવાબ આપે. આ બધું એમણે કરી બતાવ્યું એક જ કલાકમાં 3 વર્ષ પહેલા. આ બધું તો બરાબર છે, પણ હવે જે વાત છે એ સાંભળવાની અને સમજવાની છે. એ પછી હું મારા સાહેબ પાસે બેઠો, એ મારા સાહેબને પૂછ્યું કે 7 કલાક તમે પ્રશ્નો સાંભળ્યા અને એ બધા ધારણ કરી રાખ્યા અને એના જવાબો બધા ક્રમથી જવાબો આપ્યા, એક આશ્ચર્યકારી ઘટના હતી. તો આવું તમને કેટલો સમય યાદ રહે? આજનો જ દિવસ યાદ રહેશે કે વધુ સમય? તો કે જીતુભાઈ, આ 6 મહિના સુધી મને યાદ રહે. 6 મહિનામાં ગમે ત્યારે તમે આવીને પૂછો તો હું આજ આ ક્રમ તમને બતાવી દઈશ, આ જ ક્રમથી જવાબ આપી શકીશ, વ્યુત્ક્રમથી પણ જવાબ આપી શકીશ, પ્રશ્નના ક્રમથી પણ જવાબ આપી શકીશ, પ્રશ્ન પૂછશો તો એનો ક્રમ પણ બતાવી દઈશ, આ બધું જ કરી શકીશ. તો મેં કીધું આવું કઈ રીતે બન્યું, આવું બનવાનું કારણ શું? તો કે સૌથી પહેલા તો વિનય, ગુરુ પ્રત્યેનો વિનય. વિનય હતું તો જ્ઞાનાવરણીય કર્મ ખપ્યું, વિનય હતું તો જ્ઞાન જલ્દી ચડ્યું. બીજું કહ્યું કે મૌન. આપણે જે જીવન જીવીએ છીએ એમાં સાંભળવા કરતા બોલવા ઉપર વધુ ભાર મૂકીએ છીએ. આપણને શું છે, આ તો અહીંયા અત્યારે બેઠા છીએ એટલે મારે બોલ બોલ કરવું પડે ને તમે ચૂપ બેઠા છો, પણ જેવું આ પચશે એટલે આપણે શું કરીશું? બોલ બોલ કરીશું.
સાંભળવાની આપણને જરાય કળા જ નથી આવડતી. એટલે બીજી વાત કરી કે મૌન, મૌન છે એ સૌથી વધુ શક્તિને સંગ્રહ કરે છે. બોલવું એ સૌથી વધુ શક્તિનો વ્યય કરનાર છે. ત્રીજી વાત કે જપ અને ધ્યાન, જેટલો જપ અને ધ્યાન કરો એટલી જ અંદરથી ઉર્જા પ્રગટ થાય છે. આ બધું આત્મામાં પડ્યું છે, આ બહારથી નથી લાવવાનું, અંદર પડેલું છે એને જાગૃત કરવાનું છે. અને એટલે જ જ્યારે આપણે આચારની વાત કરીએ છીએ ત્યારે જૈન દર્શનની અંદર કેટલા આચાર બતાવ્યા છે? પાંચ. કયા કયા? પહેલું જ્ઞાનાચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર. જ્ઞાનનો આચાર એ પહેલો આચાર બતાવ્યો, અને એ પહેલા આચારમાં એ બતાવ્યું કે ભાઈ શું કરવું જોઈએ, કોને જ્ઞાનાચાર કહેવાય. કાલે વિનયે બહુ માણે, યોગ્ય સમયે અધ્યયન કરવું અથવા નક્કી કરેલા સમયે અધ્યયન કરવું. તમે નક્કી કર્યું હોય કે રોજ મારે બે પાના વાંચવા છે, સવારના કે રાતના સૂતા પહેલા મારે બે પાના કોઈ પણ ગ્રંથના, એક ગ્રંથ પસંદ કર્યો એના બે પાના વાંચો, તો વર્ષે દાડે કેટલા પાના વાંચી લેશો તમે? સાતસો કે 730 કે 20, પણ 700 થી ઉપર પાના વાંચી લેશો. આપણે કોઈ દિવસ એ વિચાર કર્યો કે ધીરે 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 જો આ કર્યું હોત તો આજ સુધીમાં કેટલા ગ્રંથો વાંચી લીધા હોત? દર વર્ષે 700 પાના વાંચો તો કેટલા થાય? 70 વર્ષના. પણ આપણે પ્રમાદ કર્યો, કાળે એટલે યોગ્ય કાળે આપણે અધ્યયન ન કર્યું, એટલે પહેલો જ્ઞાનાચાર ચૂકી ગયા આપણે. બીજું કીધું કાલે વિનય, વિનયપૂર્વક અધ્યયન કરવું જોઈએ. એટલે તમે વાંચો, આજે ધારો કે એમ લખ્યું કે ક્રોધાત પ્રીતિ વિનાશમ, એ વાંચ્યું વિચાર્યું ભૂલી ગયા. પણ જે સમયે આપણને એમ થાય કે આ શાસ્ત્રની અંદર આટલી એક નાનકડી વાતની અંદર કેટલી મોટી વાત કરી દીધી છે કે ક્રોધ એ પ્રીતિનો વિનાશ કરી નાખે છે. જ્યાં ક્રોધ ઉત્પન્ન થયો એટલે મૈત્રી ગઈ, ક્રોધ ઉત્પન્ન થયો તમારા સંબંધોમાં તિરાડ પડી. આજે એક નાનકડી તિરાડ પડી છે, કાલે એ મોટી થતી જશે, અને એ ક્રોધ વધતા વધતા તમારે જીવનની અંદર એવો વિખવાદ ઉભો કરી દેશે કે આમને સામને જોવાનું પણ ત્યજી દેશો. આજે જે અત્યારે વર્તમાન સ્થિતિની અંદર દેશ હોય કે પરદેશ હોય, આપણા હોય કે પરાયા હોય, એમાં જે આ પ્રીતિનો વિનાશ થવાનું કારણ આવ્યું છે ક્રોધના કારણે. અને ક્રોધ ઉત્પન્ન થયો છે અસહિષ્ણુતાના કારણે, ક્ષમતાના અભાવના કારણે. જો આપણામાં થોડી ક્ષમતા હોય તો આ બધું બની શકે નહીં, અથવા બન્યું ન હોય. તો અહીંયા પહેલી વાત કરી કે કાલે વિનય, વિનયપૂર્વક, અને વિનય સાથે સાથે કેવો? બહુમાનપૂર્વક. ત્રીજી વાત કરી, શું કહ્યું? બહુમાન હોવું જોઈએ કે આ મારા ગુરુઓએ, મારા શાસ્ત્રકારોએ મારા ઉપર ઉપકાર કરીને આ લખ્યું છે, તો એને હું બહુ જ બહુમાનપૂર્વક વાંચું. આ બધું મળ્યું છે એટલે ગમે ત્યાં ગમે તે રીતે પાન ખાતા ખાતા, ખાતા ખાતા, હસતા હસતા, બોલતા બોલતા, સૂતા સૂતા, ઉઠતા ચાલતા ચાલતા એ શાસ્ત્રનું અધ્યયન કરીએ તો એ શાસ્ત્રથી લાભ થતો નથી. આપણે તો આ બધું શાસ્ત્રોમાં કહ્યું છે, પણ હિન્દુ પરંપરાની અંદર પણ જ્યારે આ વાત થઈ ત્યારે મને કહ્યું કે કોઈ પણ એક અમારા ગુરુજી જે હિન્દુ પરંપરાના બહુ મોટા સંત હતા, એમણે કહ્યું કે કોઈ પણ ગ્રંથ છે તમે બહુમાનપૂર્વક આખો વાંચી જાઓ તો એ ગ્રંથ તમને ફળે છે, એ ગ્રંથથી તમને લાભ થાય છે. આપણે એમ માનીએ કે મેં પ્રસમરતી માની ભણી લીધું, અમે પ્રસમરતી ભણ્યા છીએ, પણ પ્રસમરતીનો એક પણ અક્ષર આપણે પૂછીએ કે ભાઈ સારું તમે ભણ્યા છો તો બતાવો કે એના ઓથર કોણ છે,
છે એ તો કહ્યું તો ખરું પણ યાદ નથી.
આપણને કોઈ એમ પૂછે કે પ્રસન્નરતી નો અર્થ બોલો, તો કે હા કઈ ચીડિયાનું નામ પાછું આવી ગયું, આ રતી આ કોણ છે, આ પ્રસન્ન કોણ છે. બહુમાન પૂર્વક ભણ્યા હોઈએ તો આપણને એમ થાય કે આ ખરેખર એક ગ્રંથ ભણવા મળ્યો છે, એનો આ અર્થ છે, એને હું ઓટોમેટિક ધારણ થઈ જાય છે. આપણને જ્યાં જ્યાં બહુમાન છે તે તે વસ્તુ ભૂલાતી નથી, જેના પ્રત્યે બહુમાન છે તે વસ્તુ આપણે વિસરતા નથી. કાલે વિનય બહુમાને ઉવહણે ઉપધાન પૂર્વક, એટલે જયારે ભણીએ ત્યારે નાનો મોટો સંકલ્પ કરવો કે હું જે કઈ કરું છું તે મારું કાર્ય જલ્દી પૂર્ણ થાય, કોઈ પણ વિઘ્ન ના આવે, એટલા માટે જ્યાં સુધી આ કાર્ય હું કરીશ ત્યાં સુધી આનો હું ત્યાગ કરીશ. એક નાનકડો ત્યાગ જેથી હંમેશા યાદ રહે કે મારે આ ગ્રંથ પૂર્ણપણે વાંચવાનો છે, બહુમાનપૂર્વક વાંચવાનો છે, વિનયપૂર્વક વાંચવાનો છે. અને આવી રીતે વંચાયેલો જે ગ્રંથ છે એ ફળે છે, એટલે કે આપણા જીવનને પરિવર્તિત કરી દે છે. કાલે વિનય બહુમાને ઉવહણે અનિન વણે, અનિન વણે એટલે નિર્ણવ કર્યા વગર જેની પાસેથી ભણ્યા હોઈએ એનું નામ આપણે બહુ વિનયપૂર્વક લેવું કે મને આમણે ભણાવ્યો. એનું નામ આપણે અંદરથી ભાવપૂર્વક લેવું. આગળ હવે જે મહત્વની વાત કરે છે કે વંજણ અર્થ તદ્દુભય, તમે કોઈ પણ વસ્તુ કરો, કોઈ પણ ગ્રંથ વાંચો, તો એને અંદર આવતા શબ્દો અને શબ્દોના અર્થનું સાથે સાથે ચિંતન કરતા જાઓ. વ્યંજન એટલે વર્ડ, વ્યંજન એટલે શબ્દો, વ્યંજન એટલે અક્ષરો, એ અક્ષરોની સાથે સાથે અર્થ, અર્થ એટલે અર્થ, એના મીનિંગનો વિચાર કરતા જાઓ કે આવું કહ્યું છે એનો અર્થ શું. ક્રોધા પ્રીતિ વિનાશમ, એવું શબ્દ કયો છે તો ક્રોધ તો ક્રોધ, અને ક્રોધ દ્વારા ક્રોધ કરવાથી પ્રીતિનો વિનાશ એટલે પ્રીતિ નાશ પામી જાય છે. આપણા સાથેના જે મધુર મીઠા સંબંધો છે એમાં ક્રોધ છે એ દૂધમાં લીંબુનું ટીપું જે કામ કરે છે તે કામ આ સંબંધોમાં ક્રોધ કરે છે. માનાદ વિનયોપઘાતનમ, માનના કારણે, અહંકારના કારણે, ઈગોના કારણે વિનય નષ્ટ થઈ જાય છે. એટલે રમણ મહર્ષિ ગઈ સદીના હિન્દુ પરંપરાના મહાન સંત, એને બહુ સરસ શબ્દ આપ્યો. એણે કહ્યું કે ઇરેઝ ઈગો, ઈગોને ઇરેઝ કરો, તમે એને ઇરેઝ કરતા શીખો કે કઈ રીતે. આપણે પેન્સિલથી લખ્યું હોય અને એને ભૂસવું હોય તો ઇરેઝર હોય છે, એનાથી આપણે ભૂસી શકીએ. એવી રીતે આપણા આત્મા ઉપર આ માનના અક્ષરો ચિતરાઈ ગયા હોય એને આપણે ભૂસી નાખવાના છે. રોજ રાત્રે સૂતી વખતે એ વિચાર કરવાનો છે કે આજે મારાથી ક્યાં ક્યાં માન થયો, ક્યાં ક્યાં ક્રોધ થયો, ક્યાં ક્યાં માયા થઈ અને ક્યારે ક્યારે લોભ થયો. એના પ્રભાવને જયારે જાણીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ તો કરવા જેવો જ નથી. સાક્ષાત પ્રત્યય હાનિમ, સાક્ષ્ય એટલે માયા, માયાથી ઠગવાથી આપણા ઉપર લોકોનો જે વિશ્વાસ છે, પ્રત્યય એટલે વિશ્વાસ, એ વિશ્વાસ નષ્ટ થઈ જાય છે. જે વિશ્વાસથી લોકોએ તમને માન સન્માન આપ્યું છે એક વાર તમે કપટ કરી જુઓ એટલે લોકોનો વિશ્વાસ આપણા ઉપરથી હટી જાય છે કે ભાઈ જોજો એ તો આવો છે, એ માયાવી છે, એ ઠગી લેનાર છે. એટલે કહે છે કે વિશ્વાસઘાત થઈ જાય છે. સર્વગુણ વિનાશનમ લોભાત, લોભથી બધા જ ગુણોનો વિનાશ થઈ જાય. બહુ પ્રસિદ્ધ છે એટલે આના ઉપર હું વધુ વિસ્તાર કરતો નથી. હવે એક એક ક્રોધની વાત, એક એક કષાયની વાત કરે છે, અને કષાયોને ઓળખવા માટે ક્રોધ પરિતાપ કર, ક્રોધ છે એ પરિતાપ એટલે પીડા, મનને પીડા આપનાર છે. બહુ ક્રોધ કરો તો ક્રોધથી બીજાને તમે
દામી શકો, બીજાને તમે શાંત કરી શકો, બીજા ઉપર તમે પ્રભાવ જમાવી શકો, પણ અંતે તો ક્રોધ છે એ આપણને અંદરથી પરિતાપ કરે છે. ક્રોધથી શું થાય છે? આપણે એવું માનીએ છીએ કે ક્રોધ કરવાથી મને લાભ થયો, ક્રોધ કરવાથી મને ફાયદો થયો. ગુસ્સો ન કર્યો હોત તો નુકસાન થાત, એવું આપણે માનીએ છીએ. પણ સૂક્ષ્મ રીતે ઘણા બધા રિસર્ચ થયા છે આના ઉપર કે ક્રોધ કરવાથી આપણા મનની અંદરથી એક એવો રસ જરે છે જે અત્યંત ઝેરયુક્ત રસ છે, જે આપણા શરીરને બહુ જ નુકસાન કરતા હોય છે, એટલે પરિતાપ ઉત્પન્ન કરનાર છે. આ જે ભાવો છે, કયા ભાવો? આ કષાયોના ભાવો. તે કષાયોના ભાવો આપણા શરીરની અંદર વિપરીત અસર ઉભી કરે છે, વિકારો ઉત્પન્ન કરે છે. એટલે ડિટેલમાં, એટલે તમે જેમ જેમ અંદર ઊંડા ઉતરતા જશો, જેમ જેમ સૂક્ષ્મતાથી વિચારતા જશો, તેમ તેમ ખ્યાલ આવશે કે ક્રોધથી કે માનથી કે માયાથી કે લોભથી એક તો આપણા મનને નુકસાન પહોંચે છે, એક આપણા શરીરને નુકસાન પહોંચે છે, અને એક સ્પિરિચ્યુઅલી એટલે આપણા આત્મિક ભાવોને પણ બહુ મોટું નુકસાન પહોંચે છે. એટલે અહીંયા પહેલા એક વાત કરી કે ક્રોધ એ પરિતાપ કરનાર છે, એટલે કે બહુ મોટી પીડા ઉત્પન્ન કરનાર છે. એક શબ્દનો આપણે હમણાં સવારે પહેલા પ્રવચનની અંદર પ્રયોગ કર્યો હતો, એ સંક્લેશ શબ્દ. સંક્લેશ જે આ પરિતાપ છે એ સંક્લેશ ઉભો કરે છે, ક્રોધ એ સંક્લેશ ઉભો કરે છે. સંક્લેશ એટલે શું? ક્લેશ એટલે શું? ઝઘડો. બીજો કોઈ અર્થ? તમે ના બોલતા બીજા નહી. મહેન્દ્રભાઈ અંગમો, ભાવનાબેન, આજે કઈ ગમતું નથી, આજે કઈ ગમતું નથી, આજે ખબર નથી કઈક અંદર. અણગમું નહી, એને આપણે કહી શકીએ કે હા ચેન પડતું નથી, ઉદ્વેગ છે મનની અંદર, આપણને કશું ગમે નહીં, આપણને કશું કરવું ના ગમે, આપણને કશું વાત કરવી ના ગમે, એ અંદર ને અંદર આપણે મૂંઝાયા કરીએ છીએ. હા, અંદર અંદર કોસાતા રહીએ. આ કોસાવવું, અંદર અંદર કોસાવવું, અંદર અંદર તાપ નો અનુભવ કરવો, એ સંક્લેશ છે. આ સંક્લેશ ને દૂર કરે છે કોણ? તો કહે છે કે ક્ષમા. આગળ આવશે, આ બધી વસ્તુની વાત કરશે, વિસ્તારથી કરશે, કાલે આપણે જોઈશું. પણ જે ક્ષમા છે, મૈત્રી છે, પ્રમોદ છે, કારુણ્ય છે, એ આપણા આવા દુર્ભાવોને દૂર કરે છે. તો અહીંયા એમ કહું કે આ પરિતાપ છે એ બહુ સંક્લેશ ઉત્પન્ન કરનાર છે. અંદર ને અંદર આપણે સોસાયા કરીએ, અંદર ને અંદર કોસાયા કરીએ. કોઈ પૂછે તો આપણે એમ કહીએ કે આજે ચેન નથી પડતું, તો આપણે કહીએ કે ચલો બહાર જઈએ, કઈ આંટો મારી આવીએ, ત્યાં જોઈશું. એટલે પણ જોઈએ છે, પણ એમાં ગમતું નથી. કોઈ પૂછે કે ભાઈ આ તમે શું જોયું ત્યાં? તો કે કશું જોયું નહીં, આજે બધું જ જોયું છે પણ નથી જોયું એવું લાગે છે. એનું કારણ છે અંદર સંક્લેશ પડ્યો છે, અંદર મનની અંદર ચિંતાઓ પડી છે. તો આ ક્રોધ તરત અને પછી આવા પરિણામને આપનાર છે. સર્વસ્ય ઉદ્વેગ કારક ક્રોધ, બધાને ઉદ્વેગ કરાવરાવે છે. આ ક્રોધ પોતાને પણ ઉદ્વેગ કરાવે અને બીજાને પણ ઉદ્વેગ કરાવે. વૈરાનુસંગ જનક ક્રોધ, વૈરની ઉત્પન્ન કરનાર છે, વૈરને વધારનારો છે ક્રોધ. અને ક્રોધ એ સુગતિ હંતા, જેનાથી સદગતિ નાશ પામે છે. ક્રોધ કરવાથી આવતા ભવની અંદર, એટલે કે ભવિષ્યની અંદર સદગતિ નાશ પામી. વર્તમાનમાં આપણને ક્લેશ ઉત્પન્ન કરાવ્યો અને ભવિષ્યની અંદર વેર વધાર્યું. એટલે વર્તમાન, ભવિષ્ય અને આવતા ભવની અંદર બધા જ એના જે પરંપરા છે એ પરંપરા નિરંતર દુઃખદાયી છે. શ્રુત શીલ વિનય સંદૂષણ હશે, જે શ્રુતને એટલે જ્ઞાનનો નાશ કરી નાખનાર, એમાં દૂષણ ઉત્પન્ન કરનાર, શીલ એટલે આપણું જે ચારિત્ર છે એમાં દૂષણ ઉત્પન્ન કરનાર, વિનયને દૂષિત કરનાર એ કોણ છે? માન, અહંકાર. અહંકારથી શ્રુત આપણું નષ્ટ થઈ જાય છે, દૂષિત થઈ જાય છે. સમજાય છે વાત? સમજાવો તો શું સમજ્યા? શ્રુત દૂષિત થયું. દૂષિત થયું એટલે શું?
શ્રુત યાદ ન રહે,
દૂષિત થવું,
દૂષિત થવું,
બગડી જવું, મેલું થઈ જવું, બગડી જવું. તો માનથી શ્રુત એટલે આપણું જ્ઞાન કે દૂષિત થઈ જાય છે. કેવી રીતે તમે સમજ્યા છો તો મને સમજાવો એટલે હું આગળ ચાલુ. મિહિરભાઈ, હું એક વાત કહું તમને એટલે તમને સમજાશે. સ્થૂલીભદ્ર ભદ્રબાહુ સ્વામી પાસે ભણવા ગયા, 10 પૂર્વ ભણી લીધા અને 10 પૂર્વ ભણી લીધા ત્યારે એની 7 બહેનો વંદન કરવા આવી. જખાય જખદિન્ના ભુવત ચેવ ભુવદિન્ના શેણા વેણા રેણા, યક્ષા યક્ષદિન્ના ભૂતા ભૂતદિન્ના. આ બધી 7 બહેનો, જખાય જખદિન્ના ભુવા ચેવ ભુવદિન્ના શેણા વેણા રેણા, શેણા વેણા અને રેણા, આ 7 બહેનોએ પણ દીક્ષા લીધી હતી. 7 બહેનો વંદન કરવા આવી. વંદન કરવા આવી એટલે એને એમ થયું દૂરથી. પહેલા તો ભદ્રબાહુ સ્વામીને મળે છે, કે જે કે અમારા ભાઈ ત્યાં જે અમે વંદન કરવા આવ્યા છે. તો કે એક થોડે આગળ જાઓ ત્યાં એક ઝાડ નીચે બેઠા છે, સ્વાધ્યાય કરે છે. સ્થૂલીભદ્રે દૂરથી બહેનોને આવતી જોઈ અને મનની અંદર એમ થયું કે હું મારો જ્ઞાનનો જે પ્રભાવ છે એ દેખાડું. એટલે શું કર્યું એમણે? સિંહનું રૂપ ધારણ કર્યું. એટલે બહેનો ગભરાઈ ગઈ કે આ સિંહે અમારા ભાઈને ફાડીને ખાઈ લીધો હશે. એટલે ડરી ગઈ. ડરીને પાછી ભદ્રબાહુ સ્વામી પાસે આવે છે. ભદ્રબાહુ સ્વામી એને જ્ઞાનના ઉપયોગથી જુએ છે કે શું બની ગયું. એટલે એમને ખબર પડી ગઈ કે આ ઘટના ઘટી ગઈ છે. એટલે બહેનોને કહ્યું પેલી શેણા વેણા રેણા આ બધી જખાય જખદીના ભૂવતી છે કે જાઓ તમે ત્યાં, તમારા ભાઈ છે, કશું થયું નથી. ફરી જાય છે ત્યારે બેન ભાઈ ત્યાં બેઠા હતા, સ્થૂલીભદ્ર સ્વાધ્યાય કરી રહ્યા હતા વંદન કરીને. એમને પણ ખબર પડી ગઈ કે અમારો ભાઈ બહુ જ્ઞાની બની ગયો છે, જ્યારે તે રૂપ ધારણ કરી શકે એવું છે. અને સ્થૂલીભદ્રને જે બતાવવાનું હતું એ બતાવી દીધું. એને બહેનો ખૂબ પ્રભાવ પામી ગઈ છે, અહોભાવ થઈ ગયો છે કે અમારા ભાઈ કેટલા મહાન છે. એટલે બહેનો ગયા પછી પાઠ લેવા ભદ્રબાહુ સ્વામી પાસે જાય છે ત્યારે આમ છાતી ફુલાવતા ફુલાવતા જાય છે કે મેં કેવું પરાક્રમ કરી દીધું છે. એટલે ગુરુ ના પાડી દે છે કે હવે પાઠ તમને અપાય નહીં. એટલે શું થયું? એમનું શ્રુત અહંકારના કારણે દૂષિત થઈ ગયું. દૂષિત એ રીતે થયું કે જ્ઞાન છે એ કર્મો ખપાવવા માટે છે, જ્ઞાન છે સમજ માટે છે, જ્ઞાન એ દેખાડવા માટે નથી. તમે ભણો અને ભણીને કર્મો ક્ષય થાય એ રીતે એનો ઉપયોગ કરો. પણ હું જાણું છું અને હું બહુ મોટો શાસ્ત્રકાર છું ને હું જે પ્રશ્નોના જવાબ આપી શકું તે બીજા કોઈ આપી શકે નહીં. આવો જો અહંકાર ઉત્પન્ન થાય તો એ શ્રુતના રહસ્યોને પામી શકતો નથી. સમજે જ નથી. એટલે માન એ શ્રુતને દૂષિત કર્યું, માન એ શીલને એટલે ચારિત્રને દૂષિત કરી દે છે, માન એ વિનયને દૂષિત કરી દે છે, ધર્મ અર્થ અને કામને માટે વિઘ્ન કરતા છે. ધર્મમાં શું કરવાનું છે? આપણે માનને બહાર ઉતારીને અંદર આવવાનું છે. આપણે બહાર જેમ જૂતા ઉતારીએ છીએ એમ આપણા કષાયોને ઉતારીને અંદર આવવાનું છે, તો ધર્મ આપણી અંદર પરિણમે છે. અર્થ, ધન કમાવવું હોય તોય માન છોડવું પડે. તમે ઓર્ડર લેવા જાઓ અને આમ છાતી ફુલાવીને જાઓ કે તું કેમ મને ઓર્ડર ના આપે, તો શું કરશે ભાઈ? તમે જાઓ, અમારે લાઈનો લાગી જાય ઓર્ડર લેવા આવનાર. તો શું કર્યું? અર્થને પણ દૂષિત કર્યું, અર્થ પ્રાપ્તિમાં બાધક બન્યું. કામ, કામ એટલે સંસાર ભોગવવો હોય તો તમારે વિનમ્ર બનવું પડે છે. ત્યાં એમ કહો કે ભાઈ હું કહું એમ થવું જોઈએ, હું કહું એમ કરવું પડશે, તો એક બે વાર માને પછી ના પાડી દે કે આવજો રામ રામ હવે. તો એ કામને પણ દૂષિત કરી દે છે. માનસ્યકો અવકાશમ મૂર્તમ અપી પંડિતો દધ્યાત. આવો માન, આવો કષાય, એના સ્વરૂપને જાણ્યા પછી કયો પંડિત માણસ, એટલે કયો સમજુ માણસ. પંડિત એટલે શું અહીંયા લેવાનું છે? સમજુ. કયો સમજુ માણસ માન કરે, અહંકાર કરે, કે આ માન અહંકાર એને ઇરેઝ કરી નાખવાનો છે, એને દૂર કરી નાખવાનો છે, જીવન એનાથી રહિત બનાવવાનું છે. માયા શિલહ પુરુષો યદ્યપી ન કરોતી કિંચિદ અપરાધમ. હવે કહે છે કે માયા કરનાર તો કોઈ અપરાધ કરતો નથી. કપટ કરે, જે માયા કરે, માયા રચે છે, એ બીજો કોઈ અપરાધ નથી કરતો. પણ સર્પ ઈવ અવિશ્વસ્યો ભવતી તથા અપિ આત્મ દોષ હતઃ. એટલે કહે છે કે જે માણસ માન કરે, માયા કરે છે, એના કારણે એ જેવી રીતે સાપ, આ સંસારની અંદર સાપની કેટલી જાતિઓ છે, અગણ્ય, ન ગણી શકાય એવી, અને એ સાપની બધી જ જાતિઓ ઝેરીલી હોય છે. 80% સાપની જાતિઓ તો ઝેર વગરની છે. પણ તમે સાપને જુઓ ને શું થાય? ઝેર વાળો જ દેખાય. એવી રીતે માયાવાળો પુરુષ છે એ ગમે તેટલું ઉત્તમ કાર્ય કરે તો પણ એના ઉપર કોઈ ભરોસો કરે નહીં. એમ જ માની કે આ કરીને એને કંઈક મેળવવું છે, આ અહીંયા આવ્યો છે કંઈક કારણે આવ્યો છે, અહીંયા આવવા પાછળનું એનું કંઈક કારણ. તો આ માયાવીનું લક્ષણ છે કે માયાવી બીજો અપરાધ નથી કરતો, પણ માયાવી ઉપર કોઈ વિશ્વાસ નથી, ભરોસો નથી કરતો. અને આત્મદોષ હતઃ, આત્મદોષ એટલે પોતાના દોષોને હણી નાખે છે, પોતાની અંદર રહેલા જે ગુણો છે એનો નાશ કરી નાખે છે. સર્વ વિનાશાશ્રયિણ લોભ, લોભ છે બધાના વિનાશને કરનાર છે, અથવા બધા વિનાશને આશ્રય આપનાર છે. સર્વ વ્યસનૈક રાજમાર્ગસ્ય, જ્યાં લોભ આવ્યો ત્યાં વ્યસનનો અર્થ અહીંયા છે પીડા. બધી જ પીડાઓ આવે છે ક્યાંથી? પરિગ્રહમાંથી. જેટલો પરિગ્રહ વધ્યો એટલી પીડા આવી.
કષાયનો પણ પરિગ્રહ છે,
કષાયનો પણ પરિગ્રહ હોય, વિચારોનો પણ પરિગ્રહ હોય, આપણને આપણા વિચારોનો પરિગ્રહ હોય કે હું જે કહું એ જ સાચું. એમાં તો શું થયું, ગૌતમ સ્વામી બરાબર, એમને એક પોતાની અહંકાર હતો, પોતાનો વિષય, પોતાના વિચારોનો એક લોભ હતો કે હું શ્રેષ્ઠ પંડિત છું. ત્યાં સુધી આગળ ના વધી શકે, પરમાત્માનો સંપર્ક થયો ને આગળ વધી ગયા. તો અહીંયા કહે છે કે સર્વ વ્યસનૈક રાજમાર્ગસ્ય, આ લોભ છે સર્વ પીડાઓનો રાજમાર્ગ છે. લોભસ્ય કો મુખગત ક્ષણમ અપી દુઃખાંતકરમ ઉપેયા, દુઃખાંતરમ ઉપેયાત. એટલે જે દુઃખ આપનાર છે, ક્ષણ માત્ર પણ બીજા દુઃખ તરફ નજર માત્ર પણ કોણ કરે, આવા લોભને સમજવો જોઈએ કે જેવા લોભને જ લઈને આ દુઃખ ઉત્પન્ન થાય છે. સામાન્ય હવે ઉપસંહાર કરે છે કે એવમ ક્રોધો માનો માયા લોભસ્ દુઃખ હેતુત્વાત. ક્રોધ છોડવા યોગ્ય છે, માન છોડવા યોગ્ય છે, માયા છોડવા યોગ્ય છે, લોભ છોડવા યોગ્ય છે, પણ આપણે બુદ્ધિમાન પુરુષો છીએ, કોઈ કહે એટલે માની નથી લેતા. શાસ્ત્રકારો પણ કહે છે તો એનું કારણ આપે છે. એ કારણ કયું છે? તો કે દુઃખ હેતુ. આ બધા શું છે? દુઃખના કારણો છે, અકસાયો જેનાથી દુઃખ ઉત્પન્ન થાય છે. આજે નહીં તો કાલે દુઃખ ઉત્પન્ન કરે છે, અત્યારે નહીં તો આવતા મહિને પણ દુઃખ ઉત્પન્ન કરે. એટલે જે વર્તમાનમાં દુઃખ ઉત્પન્ન કરે છે અથવા ભવિષ્યમાં દુઃખ ઉત્પન્ન કરે છે તે કષાયો છે. અહીંયા એનું કારણ આપ્યું. સત્વાનામ ભવ સંસાર દુર્ગ માર્ગ પ્રણેતાર. બીજું કારણ આપ્યું કે આ જીવોની અંદર ભવ સંસાર એનો દુર્ગમ દુર્ગ એ જે એનો દુર્ગ છે, એનો કિલ્લો છે, એ કિલ્લાના માર્ગનો પ્રણેતાર, પ્રણેતા છે, એનો જનેતા છે, આ કષાયો છે, એનાથી જ આ સંસારનું નિર્માણ થાય છે. એટલે એકવાર આપણે અહીંયા ચર્ચા કરી હતી કે સંસાર વધે છે શેના કારણે, અને સંસારથી મુક્તિ કેવી રીતે મળી શકે. કષાયો વગરની જિંદગીનો વિચાર કરો, કષાય રહિત જીવન હોય તો શું થશે? મુક્તિ થશે. અને કષાય યુક્ત તમારું જીવન હશે, કષાયોથી યુક્ત જીવન હશે તો શું થશે? રખડવાનું. સંસારની અંદર પરિભ્રમણ કરતા જ રહેવું પડે. એ કષાયોથી મુક્ત થવા માટે અહીંયા એમ કહું કે આ કષાયો છે એ સંસારના પરિભ્રમણમાં કારણભૂત છે. જ્યારે કષાયો અટકી જશે ત્યારે સંસાર આપોઆપ અટકી જશે. એના માટે કહું છું કે કષાય મુક્તિ રેવ કિલ મુક્તિ. કષાયોની મુક્તિ એ જ સાચી મુક્તિ છે. જેવા કષાયોથી મુક્ત થયા બાકીના બધા જ કર્મો ત્યાં શિથિલ થઈ જાય છે, પછી એના ઉપર વિજય મેળવવો આસાન થઈ જાય છે. એટલે વાચક વર્યવમાં સ્વાતિજીએ તત્વાર્થ સૂત્રના 10મા અધ્યાયના પહેલા સૂત્રમાં શું કહ્યું? મોહક્ષયાત. જ્યારે કષાયોનો ક્ષય થઈ જાય છે, મોહનીય કર્મનો ક્ષય થઈ જાય છે, ત્યાર પછી કેવળ જ્ઞાનને કેટલું છેટું રહે છે? ગુણસ્થાનક તો બરાબર સમયની દ્રષ્ટિએ કેટલું અંતર રહ્યું? કષાયો નાશ પામ્યા પણ હજુ બીજા કર્મો પડ્યા છે ને, એટલે જ્ઞાનાવરણીય પડ્યું છે, દર્શનાવરણીય પડ્યું છે, અંતરાય કર્યું છે. કષાયો નાશ પામી ગયા એટલે કે મોહનીય કર્મ તમે સંપૂર્ણપણે જીતી લીધું, પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવામાં કેટલી વાર લાગે? એટલે વિતરાગતા તો પણ કેટલો ટાઈમ? એમ અંતર મુહૂર્ત, બે ઘડી, માત્ર બે ઘડીમાં તમે કેવળ જ્ઞાન કેમ બે ઘડીમાં જ તમે જીતી લો છો? તો કે રાજા જીતી જાય પછી જ્યાં સુધી રાજા ના જીતાય ત્યાં સુધી એ દેશ ઉપર વિજય મનાતો નથી. જેવો રાજા જીતાયો પછી ભલે ને સૈન્ય બોમ્બ શસ્ત્રો અસ્ત્રો બધું જ હોવા છતાં પણ એક રાજા જીતાઈ જાય એટલે બધું જીતાઈ જાય છે. એવી રીતે અહીંયા મોહનીય કર્મ એ રાજા છે, અને એ જીતાઈ જતા જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય કર્મને જીતવામાં માત્ર 48 મિનિટનો સમય લાગે છે અને એનો ક્ષય થઈ જાય છે. એટલે કહે છે કે જ્યારે મોહનો કર્મ એટલે મોહનીય કર્મ એટલે ક્રોધમાન માયા ઉપર વિજય મળી જાય તો કષાય મુક્તિ કિલ મુક્તિ એ જ સાચી મુક્તિ છે. કષાયોને છોડવા માટેનું આ ઉત્તમ ગ્રંથની અંદર વિવેચન આપણે જોયું, એને આગળની વાત હવે આ કષાયોને કેવી રીતે જીતવા એક એક કષાયોને ઉપર વિજય કેવી રીતે મેળવવો એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું.
બીજું મારે એક સવાલ છે કે આ ચારેય કષાયની અંદર મન કષાય વધારે ના કારણે બીજા કષાયો બંધાય છે, એ હું જે માનું છું એવા
કઈ કઈક અંશે સાચી છે પણ સંપૂર્ણ અંશે એવું ના કહેવાય. પણ માન છે ને એટલે શું કે તમે એક વસ્તુ સમજો કે એનો જવાબ હું તમને આપી દઉં એટલે ખ્યાલ આવી જાય. માનાજિક શત્રુ મહા નિજ છંદે ન જીતા, સદગુરુ ચરણે જાતા અલ્પ પ્રયાસે જાય. તો એમાં શ્રીમદજી એમ ના કહ્યું કે ક્રોધાદિક શત્રુ મહા, શું કહ્યું? માનાદિક
કહ્યું,
માન અને બીજા. એટલે માન ઉપર ભાર મૂક્યો કે અહંકાર એ બહુ ખતરનાક છે, એના ઉપર વિજય મેળવવો એ બહુ અઘરો છે. એટલે એક બહુ સમજવા જેવી વાત છે અને જાગૃત રહેવા જેવી વાત છે. અને એટલા માટે રોજ આપણે આ જે આપણા દેવ ગુરુ ધર્મ છે એના ઉપકારને હંમેશા યાદ કરવાની વાત છે. એ રીતે યાદ કરવાનું છે કે એટલે પહેલા એની મુશ્કેલી સમજી લઈએ, પછી આપણને ખ્યાલ આવે કે એના ઉપર કેવી રીતે એના ઉપકારનું સ્મરણ કરવાથી શું લાભ થાય. કે તત્વનો અભ્યાસ કરતા કરતા એક પ્રોબ્લેમ આવી શકે, ને એ પ્રોબ્લેમ એ છે કે તત્વનું જ્ઞાન થયા પછી એટલે તત્વ સમજ્યા પછી હું તત્વજ્ઞ છું એવો અહંકાર ઉત્પન્ન થઈ જાય. શું થાય? હું સમજ્યો છું એવો અહંકાર ઉત્પન્ન થવાની સંભાવના છે, થાય જેવું નહીં પણ સંભાવના છે. તો એમાંથી મુક્તિ મેળવવા માટે એ રીતે વિચાર કરવાનો છે કે આ સર્વજ્ઞ ભગવંતોએ જે કહ્યું છે એનું એક બિંદુ પણ હું જાણતો નથી હજુ, અને એમણે આ મને માર્ગ આપ્યો છે, એમનો ઉપકાર છે. હું જાણી શક્યો છું કે આ કષાય ખરાબ છે એ કોનાથી જાણી શક્યો? શાસ્ત્રોથી, શાસ્ત્રોના રચયિતાઓથી. એટલા માટે શાસ્ત્રકારોનો મારા ઉપર બહુ મોટો ઉપકાર છે. એ ઉપકારનું હું સ્મરણ કર્યા કરું તો મને મારા જ્ઞાનનો અહંકાર ઉત્પન્ન નહીં થાય. એટલે જ્ઞાન મળ્યા પછી એક જે બહુ મોટી જાગૃતિ રાખવાની એ છે કે આ ભણેલાનો અહંકાર ઉત્પન્ન ન થઈ જવો જોઈએ. જો ભણેલાનો અહંકાર ઉત્પન્ન થઈ ગયો તો ફરી પાછો એ અહંકાર ડૂબાડનાર બને, માન ડૂબાડનાર બને. બીજો કોઈ પ્રશ્ન છે કોઈને પૂછવું?
Yeah.